ગુજરાતી સાહિત્યની અનેક એવી કૃતિઓ છે જેનું વિશ્વ સાહિત્યમાં કે પછી ભારતીય સાહિત્યમાં આગવું સ્થાન રહ્યું હોય. કેટલીય નવલકથાઓ એવી છે જેણે સમાજમાં નવો ચીલો ચાત્ર્યો. અનેક એવા લેખકો છે જેમની નવલકથા તો પ્રસિદ્ધ થઈ પણ તે પોતે વ્યક્તિ વિશેષ પણ જાણવાલાયક છે. તેમના જીવનની રસપ્રદ વાતો પણ પ્રેરણાદાયક સાબિત થાય છે. આ બધી જ માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છે અમિત મહેતા, શ્રેણી ગ્રંથની ઓળખ હેઠળ. આવો જોઈએ આજે અમિતભાઈ કઈ નવલકથા વિશે વાત કરવાના છે. અમિતભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
ઇટ્સ માય પ્રિવિલેજ અને નમસ્તે શ્રોતા મિત્રો, SBS રેડિયોનો આભાર.
તમે સમય ફાળવીને વોલન્ટરીલી આ શ્રેણી અમારી સાથે શેર કરી રહ્યા છો તે બદલ ફરી એકવાર આપનો આભાર. આજે કઈ નવલકથા વિશે અમારી સાથે વાત કરવાના છો?
આજે આપણે મળેલા જીવ નામની નવલકથાની વાત કરીએ અને એના લેખક છે પન્નાલાલ પટેલ. હવે આ જે મળેલા જીવ નવલકથા છે એક પંડિત યુગ અને ગાંધી યુગ એ બે યુગને જુદા પાડતી અથવા એ બે ના યુગના સંબંધ વચ્ચેના સમય હોયની વાત છે. પંડિત યુગ એટલે ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રની નોવેલ લખી તે. પંડિત યુગની વિશેષતા એવી હતી નીતલબેન કે એમાં સારી સારી વાતો જ લખાતી. મુંબઈ, વાલ્કેશ્વર, સુરત, ભણેલા ગણેલા લોકો, બેરિસ્ટર સાહેબ, માઇન્સના માલિક એવી જ વાતો લખાતી અને અઘરી અઘરી ભાષા લખાતી. જયારે ગાંધીયુગ, ગાંધીજી એમ કહ્યું કે ભાઈ હવે આપણે ગ્રામોદ્ધારની એમણે યોજના કરી ગામડાને આગળ લાવવાની, ત્યારે એમણે એક સાહિત્યકારોને પણ એવી અપીલ કરી ગાંધીજીએ કે ભાઈ તમે ગામડામાં સાહિત્ય લાવો અને સાહિત્યમાં ગામડું લાવો. લોકો સામાન્ય માણસ પણ કોશિયો એટલે જે કોષ ચલાવતા લોકો હોય કુવા પર, ખબર પડશે કોઈ માણસ ગૂગલમાં સર્ચ કરશે કે કોશિયો એટલે શું, એ લોકો પણ વાત સમજી શકે એવી ભાષામાં વાત કરો એ અંગેની આ નવલકથા છે. પન્નાલાલ પટેલ લખી છે, એનું યુનિક હિસ્ટ્રી છે અને મળેલા જીવની વિશેષતા એવી છે કે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો અને ભારતના સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ પહેલી વખત ગુજરાતી સાહિત્યને આ નોવેલે અપાયો. સરસ્વતી ચંદ્રને આવો કોઈ એવોર્ડ નહોતો મળ્યો.
ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠ એવોર્ડ અપાવનાર લેખક એટલે આ નવલકથા મળેલા જીવના લેખક પન્નાલાલ પટેલ વિશે થોડી વધુ વિગતે વાત કરશો?
ચોક્કસ. બહુ જ સરપ્રાઇઝિંગ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે પન્નાલાલ પટેલ માત્ર ચાર ચોપડી ભણ્યા હતા, એ ભણ્યા જ નહોતા, એમને લખતા વાંચતા નહોતું આવડતું. ઉત્તર ગુજરાતના સાવ છેવાડાના ગામડામાં રહેતા હતા, ગુજરાત રાજસ્થાનની બોર્ડર પાસે, અને દિવસે કાળી મજૂરી કરતા, દિવસના ટાઈમે એટલું લેબર વર્ક કરતા અને રાત્રે લખતા વાંચતા શીખ્યા એ. અને એમને લખતા વાંચતા ઉમાશંકર જોશી અને સુંદરમ એ બે કર્યા. પન્નાલાલ પટેલે મિલ કામદાર તરીકે નોકરી કરી, સવારે દિવસે વોટરવર્ક્સની પાઇપો કાપતા અને રાત્રે લખતા, કોઈ વેરહાઉસમાં મેનેજર થયા, કાપડની દુકાન કરી, આટલું બધું કર્યું અને છતાંય નોવેલ લખ્યું. અને એટલું બધું લખ્યું, એમણે નવલકથાઓ લખી, વાર્તાઓ લખી, નિબંધ લખ્યા. એટલે બહુરત્ન વસુંધરા જે આપણે કહીએ કે આ પૃથ્વી બહુ રત્નોથી ભરેલી છે એનું આ ઉદાહરણ છે પન્નાલાલ પટેલ. આપણા ગુજરાત ભારતીય સાહિત્યમાં જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતી સાહિત્યમાં ચાર જ સાહિત્યકારને મળ્યો છે, એમાં એક પન્નાલાલ પટેલ જે માત્ર ચાર ચોપડી ભણેલા હતા અને એક મહાસાક્ષર ઉમાશંકર જોશી બીજા, પણ એમને સંયુક્ત રીતે મળ્યો છે કોઈ બંગાળી લેખક સાથે. ત્રીજા રાજેન્દ્ર શાહ, રાજેન્દ્ર શાહ કવિ હતા અને એમની ઇંધણા વીણવા ગઈતી મોડી સહિયર બહુ જાણીતી કવિતા છે, ફાગુની પાઠક ગાય છે એ. અને ચોથા રઘુવીર ચૌધરી જેને હમણાં જ મળ્યું. એટલે ચાર ચોપડી ભણેલા માણસને જ્ઞાનપીઠ એવોર્ડ એને ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠ એવોર્ડ અપાયો, એટલી સુંદર આ નવલકથા છે. કેવો વિચાર આવે, રામાયણમાં તુલસીદાસ એમ લખ્યું છે કે તેજવંત લઘુ ગણ્ય ન કહો, જે તેજવંત હોય જેનામાં પ્રતિભા હોય એને નીચો ના ગણવું, આ માણસ અભણ છે એવું ગણવું નહીં. એટલે પન્નાલાલ પટેલે બહુ જ સુંદર લખ્યું અને સામાન્ય માણસ, સાવ સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં લખી, એટલા માટે આની મહત્વ બહુ છે પન્નાલાલ પટેલનું.
અમિતભાઈ, આપે હમણાં જ જણાવ્યું ગાંધી યુગની શરૂઆત કે ગાંધી યુગ આ નવલકથામાં ઝલકે છે, નવલકથાની વિશેષતાઓ જણાવશો?
પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં લોકલ ફ્લેવર્સ અથવા તો લોકલ કલર્સ આવ્યા, એ ભાષામાં સાહિત્ય રચ્યાનો આ પહેલો દાખલો છે. દાખલા તરીકે પ્રાદેશિક સમાજના પાત્રો, એ લોકોના ઉત્સવો, એમની તકલીફો, એમની મર્યાદાઓ, આ બધું જ પહેલી વખત મળેલા જીવમાં આવ્યું. આજ સુધી એવું થયું નતું. અંગ્રેજી સાહિત્યમાં થોમસ હાર્ડી નામના લેખક આને માટે બહુ જાણીતા હતા, તો પન્નાલાલ પટેલને આપણા ગુજરાતના થોમસ હાર્ડી કહેવાય. આ નવલકથા છે ને પ્રેમ વૈફલ્ય, પ્રણય વિરહ, ગ્રામ ચેતના અને પ્રણય તૂટવાની કથા છે. લોકલાજને કારણે સાચા હૈયા કેવી રીતે છૂટા પડે છે અને એની વાત છે. અને છતાંય ચમત્કાર એવો છે નીતલબેન કે અંતે પ્રણયનો વિજય, પ્રણયનો જ વિજય થાય છે. આપણે જ્યારે આગળ આની વાત જોઈશું સ્ટોરી ત્યારે ખ્યાલ આવશે.
અમિતભાઈ તમે ખાસી ઉત્સુકતા જગાવી જ દીધી છે, તો વાર્તાનો એક સારાંશ પણ જણાવી દેશો.
ચોક્કસ. આ નવલકથા જન્માષ્ટમી થી શરૂ થઈને, જન્માષ્ટમી એટલે જન્માષ્ટમીના મેળા થી શરૂ થઈને જન્માષ્ટમીના મેળા એટલા વચ્ચેની નવલકથા છે. નાનકડી માત્ર 22 પ્રકરણની નવલકથા છે અને લઘુ નવલ કહેવાય. પહેલા મેળામાં રૂપાળી હિરોઈનને તરછોડી ગયેલ હીરો બીજા મેળામાં સ્વીકારે છે એવી આની વાત છે. ઉત્તર ગુજરાતની એક છેવાડાનું ઉગડિયું નામનું ગામ હતું. આ ગામનો લેવા પટેલ, કાનજી પટેલ એક હતો એ આ નવલકથાનો હીરો છે અને બાજુના ગામના વાણંદની દીકરી જીવી એ આની હિરોઈન છે. કાનજી અને જીવી એક દિવસ જન્માષ્ટમીના મેળામાં અકસ્માતે મળી જાય છે. આપણે કોઈ ફિલ્મમાં જોઈએ એમ દોડતું દોડતું કોઈ આવીને ચકડોળમાં બેસી ગયું, ચકડોળની કેબિનમાં પાલખીમાં, અને બીજા છેડે પાછળથી આવીને કોઈ બીજું બેસી ગયું. એવી રીતે જ કાનજી અને જીવો ચકડોળના પાલખીમાં કેબિનમાં ભેગા થાય છે. પહેલી નજરે પ્રેમ થઈ જાય છે બંનેને. હવે કાનજી પટેલ તો ઉચ્ચ જ્ઞાતિ કહેવાય અને જીવી એ તો ઉચ્ચ જ્ઞાતિની નહોતી, એટલે એ જમાનામાં આ બંનેના લગ્ન શક્ય નહોતા. વળી કાનજી પટેલના મોટાભાઈ છે નાની ઉંમરે અવસાન પામેલા, એટલે કાનજી પટેલ ઉપર એના મોટાભાઈના પત્ની અને છોકરાઓને સાચવવાની જવાબદારી હતી. સામાજિક રીતે એવું હતું કે જો કાનજી જીવી સાથે લગ્ન કરે તો એને નાત માર મૂકે, ગામ બાર મૂકે અને પોતાના ભાઈનું ઘર રખડી જાય. એટલે કાનજી બહુ મૂંઝાયો કે શું કરવું. તેણે એક ટ્રીક કરી, એક આઈડિયા કર્યો કે જીવીને જો હું મારા ગામમાં કોઈની સાથે પણ આવું તો જીવી મારી સામે રહે એમ. એટલે કાનજીના ગામમાં ધૂળો નામનો એક વાળંદ હતો, બીજો થોડી મોટું મળનો હતો અને લાલચું હતો. એટલે જીવી સાથે આના લગ્ન કરાવી દીધા અને જીવી તો કાનજીના પ્રેમમાં એટલી પાગલ હતી કે કાનજી કે એમ જ કરો, ઝેર આપે તો પણ હું પી લઉં એવી મનસ્થિતિ હતી જીવીની. એટલે ધૂળા સાથે લગ્ન કરી દીધા. હવે ધૂળા સાથે લગ્ન થયા ને પછી ધૂળાનો એપ્રોચ બદલાઈ ગયો જીવી સાથેનો. એને મારઝૂડ કરતો, શંકાની નજરે જોતો અને એટલી બધી હેરાન કરતો કે જીવી બહુ જ હેરાન થઈ. આવું જોઈ અને કાનજીને ગિલ્ટી ફીલ થયું. કાનજીને થયું કે મારા લીધે આ જીવીનું જીવન બગડે છે, મેં આ ખોટું કર્યું એવું થયું. પોતાના પ્રિય પાત્રને દુઃખ થાય એ કોઈને ના ગમે. એટલે કાનજીએ ગામ જ છોડી દીધો, પોતાના કુટુંબ સાથે જતો રહ્યો અને જીવી વધારે દુઃખી થઈ. એક દિવસ શું થયું કે જીવી આ બધાથી કંટાળી ગઈ અને એણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. એણે રોટલા બનાવ્યા અને રોટલામાં ઝેર નાખ્યું કે હવે હું રોટલા ખાઈને મારું જીવન પૂરું કરીશ. અનાયાસ એવું બન્યું કે રોટલા ઝેરવાળા બનાવીને કઈ આંખી પાછી થાય છે ત્યારે જ ધૂળો ખેતરમાંથી આવે છે અને ભૂખ લાગી હતી એટલે રોટલા ખાઈ જાય છે. ધૂળો ઝેરવાળા રોટલા ખાઈ જાય છે એટલે એનું મૃત્યુ થાય છે. બધાને આ વાતની ખબર પડી ગઈ એટલે જીવી તો રોંગ બોક્સમાં આવી ગઈ. પણ એમના ગામમાં એક ભગત કરીને સન્માનીય વ્યક્તિ હતા, નક્ષિક સજ્જન, ડિસન્ટ હ્યુમન પર્સનાલિટી હતા. એમને બધી વાતની ખબર ભગતને અને પોલીસ પણ એમના સન્માનની નજરે જોતી. એટલે જીવી જેલમાં જતા તો બચી ગઈ અને એ પ્રસંગ પૂરો થયો. પણ પછી ગામવાળા લોકો જીવીને એટલું બધું ટોર્ચરિંગ કરતા, એટલી બધી હેરાન કરતા, મેળા ટોણા મારતા કે જીવીને જીવવાનું ગમ્યું જ નહીં, એ ગાડી થઈ ગઈ. આ બધું જોઈને પેલા ભગતને બહુ જ દુઃખ થયું. ભગતને થયું કે આમાં તો કઈ જીવીનો તો કઈ વાંક નથી, કાનજીનો કઈ વાંક નથી, આ તો સામાજિક પરિસ્થિતિને લઈને છૂટા પડેલા લોકો છે. ભગતે કર્યું નોવેલમાં નથી લખ્યું પણ એવું સમજાય છે કે ભગતે કાનજીને ખબર મોકલાવ્યા શહેરમાં કે ભાઈ તું તો જીવીને છોડીને જતો રહ્યો પણ આ તો એ તો આવી પરિસ્થિતિ છે. આ બધા દરમિયાન એક આખું વર્ષ વીતી ગયું ને બીજા વર્ષે જન્માષ્ટમીનો મેળો આવ્યો. કાનજીને શું થયું ખબર નહીં, એના મનમાં કેટલું મનોમંથન થયું હશે બધી વાત લખી છે. પણ એ બીજા જન્માષ્ટમીના મેળામાં પાછો ગામમાં આવ્યો, જે ગામમાં મેળો ભરાય ત્યાં, અને એને જીવીને લઈને ચૂપચાપ જતો રહ્યો. એટલે જે ગાડી થઈ ગયેલી જીવી હતી એને સાચા પ્રેમના કારણે લઈ ગયો. આમ પ્રેમ વૈફલ્યના અંતે પણ પ્રેમનો વિજય થાય છે. અને નવલકંઠાને અંતે ભગતે એક સુંદર વાક્ય, ભગતના મોઢામાં લેખક એક સુંદર વાક્ય મૂક્યું છે. વાહરે માનવી તારા હૈયા, એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટળા.
સરસ અમિતભાઈ, આજે તમે મળેલા જીવ નવલકથા વિશે વિગતે વાત કરી, અમને તેનો પરિચય કરાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી સાહિત્યમાં પહેલી નવલકથા હતી જેને જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવી હતી, એ માહિતી પણ ઘણા શ્રોતા મિત્રો નહીં જાણતા હોય, એટલે જ આ નવલકથા ગુજરાતીઓએ ખાસ જાણવા જેવી છે.
એક વાત કહું નીકળ, આ નવલકથા જોઈને મને જલન માત્રીની એક પંક્તિ યાદ આવે છે. દુઃખી હોને કે લીએ અબ વો જમી પર નહીં આયેગા, बरसों जाएगा कोई पैगंबर नहीं आएगा, दोस्तों इकट्ठा होके मिल बांट कर पी लेना, क्योंकि जहर पीने के लिए कोई शंकर नहीं आएगा।
वाह अमित भाई, थैंक यू वेरी मच।
बाय जो, बाय बाय।